अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर रक्ष रक्ष गुरुदेव। परम पूज्य साध्वी जी भगवंतो, आ सभाना प्रमुख डॉक्टर रमण भाई, शैलेश भाई, भाइयों अने बहनों, विजय वल्लभ सूरीश्वर जी महाराज साहेबे आज थी 50 वर्ष पहला जैन धर्म में एक नवी भात पाड़ेली थी। अध्यात्म ने वरेला एवा योगी समाज सेवाना क्षेत्र में आवी सके के नहीं तेनो पण एक विवाद चालतो तो। समाज सेवा अध्यात्म ने वरेला योगीओ जो करशे तो ये श्रावकों कर्तव्य कहेवाशे एम मानीने एक प्रचंड विपक्षनी वात होवा छता पण तेमणे जे पगरण कर्या समाज सेवानी दिशा में केळवणीना क्षेत्र में अनेक विध सेवाओना क्षेत्र में आजे 50 वर्ष पछी तेना फळ देखाय छे कि जैन संघ आजे समाज सेवा ने वरी चुकेलो छे। हकीकत में जन सेवा, जीव सेवा, जीन सेवा थी जुदा नथी। अने आ विचारधारा नी पूर्ति माटे आ युग पुरुष ने आपने तेमनी प्रत्येक स्वर्गारोहण तिथिए याद करिए ए खूब उचित छे। पण आंतर चेतना में जईने जोवू जोशे के समाज सेवानु कार्य करता अध्यात्मनु अनुसंधान छूटी जतु नथी ने। અને એ જો છૂટી ગયું તો એ સમાજ સેવા આપણા અહમ અને મમને પ્રતિષ્ઠિત કરશે અને જે કાર્ય કરવાનું છે તે કાર્યનું લક્ષ્ય આપણે ચૂકી જશું। એ સંદર્ભમાં નમસ્કાર મહામંત્રના વિજ્ઞાન અને કળાની વાત આપની પાસે થોડીક મિનિટોમાં કરવી છે। આ તો રત્નાકર છે, જેટલી વાર નમસ્કાર મહામંત્રના અગાધ રહસ્યોમાં ડૂબકી મારો, એક એકની ડૂબકીમાં સુંદર મજાનું રત્ન આપણને સાંપડે। આવો આ સંઘને જન્મથી મળેલો મંત્ર, સંઘના હાર્ટ હાર્દ સ્વરૂપ આ મંત્ર જ્યાં સુધી સંઘમાં જાગૃત છે ત્યાં સુધી જૈન સંઘ પાસે કોઈ વિપત્તિ અને આપત્તિઓની ચિંતા કરવાની શક્યતા રહેલી નથી। નમસ્કાર મહામંત્રની પૃષ્ઠભૂમિ જો પહેલા જોઈએ તો એમ કહેવું પડશે કે આ જૈનોનો મંત્ર નથી, આ કોઈ સાંપ્રદાયિક મંત્ર નથી। નમસ્કાર મંત્રમાં રહેલી પાંચે પરમેષ્ઠીઓ એ પાંચ વિભૂતિઓ છે। ત્રણ કાળ અને ત્રણ લોકમાં રહેલી આ વિભૂતિઓને નમસ્કાર રૂપ આ નમસ્કાર મંત્ર એક વિશ્વ પ્રાર્થના છે। ઇટ ઇઝ અ વર્લ્ડ પ્રેયર કે જેને કોઈ વિશેષ નામની સાથે જોડવામાં આવ્યું નથી। નમો મહાવીરાણમ અથવા તો નમો ઋષભ દેવાય નહીં, પણ નમો હરિહંતાણમ, એક હરિહંતના ચાર શબ્દમાં અનંત તીર્થંકરોને સમાવી દેવાની શક્તિ આ મંત્રમાં રહેલી છે। એવી પાંચ વિભૂતિઓને નમસ્કાર એ જાતિગત નમસ્કાર છે। 14 રાજરોકમાં રહેલા એક પણ વિભૂતિની બાદબાકી આ મંત્ર કરી શકતો નથી। ત્રણ કાળ અને ત્રણ લોકમાં ક્ષેત્ર વ્યાપી અને કાળ વ્યાપી પાંચે પરમેષ્ઠીઓ જે થયા છે, થવાના છે અને થશે તેને નમસ્કાર કરતો આ વિભૂતિ પાદનો મંત્ર છે। અને આ વિશ્વ વ્યવસ્થા અને પ્રકૃતિ તેને પણ સમજાવવા માટે જ આ પાંચ પરમેષ્ઠી પદ છે। શા માટે માત્ર નમો હરિહંતાણમ એક જ મંત્ર ન આપ્યો? બીજા બધા ઘણા ટૂંકા મંત્રો હોય છે, અહીં પાંચે પરમેષ્ઠીઓને નમસ્કાર અને તેના પછીની ચુલિકા શા માટે આપવામાં આવ્યા છે? તો કહે છે કે પ્રકૃતિના પાંચ કર્તવ્યો આ પાંચ વિભૂતિ સિદ્ધ કરે છે। પ્રકૃતિનું સૌથી પ્રથમ અને પ્રકૃષ્ટ કાર્ય પરોપકારનું છે। અરિયંત પરમાત્મા આ પરોપકાર ધર્મને સિદ્ધ કરી રહ્યા છે. પ્રકૃતિનું જે પરોપકારનું દર્શન એ અરિયંત પરમાત્માએ બતાવ્યું છે. પ્રકૃતિમાં રહેલું પ્રયોજન પ્રત્યેક જીવને સિદ્ધ ગતિ આપ્યા વગર આ પ્રકૃતિ વિરમી ન શકે, તો પ્રકૃતિનું પ્રયોજન સિદ્ધ ભગવંતોએ સિદ્ધ કરેલું છે. પ્રકૃતિનું રહેલું પ્રમોદ તત્વ, સદાચાર, પંચાચાર કે જેવા એક પરમ પવિત્ર ગુરુને આપણે સ્મૃતિ માટે આજે કરીએ છીએ, એવા આચાર્ય ભગવંત તીર્થયર સમો સુરી, તીર્થંકર તુલ્ય સુરી ભગવંતોને ગણ્યા, એનું કાર્ય એ પ્રમોદ તત્વ છે. સુરી ભગવંતને જોઈને પ્રમોદ ભાવ થાય, તેમની ગુણગરિમા જોઈને એ પ્રકૃતિનું પ્રમોદ તત્વ સિદ્ધ કરે છે. પ્રકૃતિનું પ્રબોધ તત્વ ઉપાધ્યાય ભગવંત સિદ્ધ કરે છે. શાસ્ત્રોનું અધ્યયન કરીને આ જીન શાસનનો બગીચો લીલો છમ રાખે છે, એની સુવાસ કેવી, શાસ્ત્ર વાંચનાઓ દ્વારા. હમણાં જ વાંચનાઓનો લાભ લઈને આવ્યા ત્યારે જંબુવીજી મહારાજ સાહેબે એક વાત કરી, 1200 વર્ષ સુધી આ ઉપાધ્યાય ભગવંતે ભગવાનની વાણીને કંઠસ્થ રાખી છે. વિચાર તો કરો કે એ કેવું કાર્ય થયું પ્રકૃષ્ટ, ભગવાનની વાણીને પોતાની ચેતનામાં સંગ્રહીને પરંપરાએ આપતા રહેવું, એવું ઉપાધ્યાય પદ એ પ્રબોધ તત્વ છે. વખત એવો આવ્યો, પડતો કાળ આવ્યો, ત્યારે સૂરી ભગવંતોને થયું કે હવે આ શાસ્ત્ર કંઠસ્થ રહેતા નથી, ત્યારે તેનું લખાણ કરવાનું શરૂ થયું. આ આપણી પરંપરા છે. અને પ્રકૃતિનો પ્રયોગ તત્વ એ આ સર્વવિરતીધરો છે. જો સર્વવિરતીધર આ પૃથ્વી ઉપર ન હોત તો આ ભગવાન મહાવીરના ધર્મને પ્રગટ અને પ્રકાશિત કરવા માટેનો માર્ગ કુંઠિત બની જાત. તો આ રીતે આ નમસ્કાર મહામંત્રમાં પ્રકૃતિનું પરોપકાર તત્વ, પ્રકૃતિનું પ્રયોજન તત્વ, પ્રકૃતિનું પ્રમોદ તત્વ, પ્રકૃતિનું પ્રબોધ તત્વ અને પ્રકૃતિનો પ્રયોગ એ અંદરમાં નિહિત અંતર્નિહિત રહેલું છે. આગળ ચાલીને એમ કહે છે કે આ નમસ્કાર મહામંત્ર એ પરબ્રહ્મની વાંગમયી મૂર્તિ છે, અર્થાત જે પરાવાણીમાં શુદ્ધ ચેતના રહેલી છે તેને વૈખરીમાં સાંગોપાંગ રીતે સમાવી દેવાની શક્તિ આ મંત્રાક્ષરોમાં રહેલી છે. અને એટલા માટે જ એને શબ્દ નહીં પણ શબ્દ બ્રહ્મ કહે છે. બહુ જ જવલ્લે જ બની શકે કે કોઈ મંત્ર પરાવાણીમાંથી તેના અર્થ અને પ્રત્યયને લઈને સાથે આવે. અહીં તો આ નમસ્કાર મહામંત્રના અક્ષરો જેવા તમે રટણ કરશો તેવા જ તેનો અર્થ સાક્ષાત્કાર થશે અને આત્માનો અનુભવ પણ મળ્યા વગર રહેશે નહીં એવી પરબ્રહ્મની પરાંગવાણી આ નમસ્કાર મહામંત્રમાં રહેલી છે. અને તેમાં રહેલો નમો પદ, નમો એ શું છે તો કહે છે કે આપણી ચેતનાને જાગૃત કરવા માટે ઇગ્નિશન કી છે. ઇગ્નિશન કી, ગમે તેવું પણ યંત્ર હોય પણ ચાલુ કરવાની ચાવી ન હોય તો કે એક નમો ભાવ, અનંત કાળથી સંસાર તરફ રહેલો નમસ્કાર જ્યારે પરમેષ્ઠીઓ તરફ થાય છે ત્યારે કહે છે કે આપણી ચેતનામાં વિસ્ફોટ થાય છે અને એ વિસ્ફોટને પાંચે પરમેષ્ઠીઓ સાથેનું તાદાત્મ્ય કરી આપે છે. અને એટલા માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે આ નમસ્કાર મહામંત્રના અક્ષરો એ તારા જ પોતાના વિસ્મરાયેલા સ્વરૂપનું દર્શન છે. આવો નમસ્કાર મહામંત્ર આપણને મળ્યો છે, રત્નાકર જેવો છે. જેટલી વખત નમસ્કાર મહામંત્રના ધ્વનિને વૈખરી વાણીથી ઉપયોગ કરીને જ્યારે જ્યારે પણ નાભીમાં લઈ જઈએ છીએ ત્યારે એક અદ્ભુત ચેતનાનો સ્પર્શ થાય છે અને એ ચેતનાને જ્યારે આપણે સંસારમાં જીવીએ છીએ ત્યારે આ સંસાર પરિભ્રમણ માટે નહીં પણ એક સ્વર્ગની યાત્રા જેવો બની રહે છે તેવું આમાં અદ્ભુત શક્તિ રહેલી છે. પશ્ચિમના મનોવૈજ્ઞાનિકે પણ આ મંત્ર બીજની ખૂબ સુંદર મજાની મીમાંસા કરેલી છે અને માનવીને આ માનવ શરીરને એક સુંદર મજાનું આયતન કહ્યું છે, અધ્યાત્મ પ્રાપ્ત કરવાનું, મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાનું આયતન કહ્યું છે. ઇટ્સ ધ ફાઇનેસ્ટ હાર્ડવેર એક્ઝિસ્ટિંગ ઓન અર્થ. હાર્ડવેર સમજો છો ને, કોમ્પ્યુટર લેંગ્વેજ હવે અહીંયા મુંબઈમાં પ્રચલિત થઈ ગઈ છે, બધે જ થઈ ગઈ છે. હાર્ડવેર એટલે કે આ માનવ શરીર એક એટલું સુંદર મજાનું હાર્ડવેર છે કે 100 વર્ષ સુધી એ આપણને બરાબર કામમાં આવી શકે. પણ કહે છે કે નમસ્કાર મંત્ર શું છે તો કે ઇટ ઇઝ ધ ફાઇનેસ્ટ સોફ્ટવેર ઓફ ધ હાર્ડવેર.
ફાઇનેસ્ટ સોફ્ટવેર. જેવો નમસ્કાર મંત્ર બોલો એટલે આ શરીર તેની ચેતના સાથે બહાર આવીને સુંદર કૃત્યો કરી શકે એવી શક્તિ રહેલી છે. એક મનોવૈજ્ઞાનિકે સુંદર વાત કરેલી છે કે આ હાર્ડવેર સારામાં સારું ખરું, પણ 25,000 દિવસ માટે ભાડે મળેલું છે. 25,000 દિવસ એટલે 70 વર્ષ. એમાંથી આપણા જેટલા ગયા એટલા ગયા. હવે 3,000 થી 4,000 કલાકનું આનું બેટરી ચાલે એમ છે, પછી આ બેટરી રિન્યુ થતી નથી. તો કે છે 3,000 થી 4,000 કલાકમાં આ નમસ્કાર મંત્રનો સોફ્ટવેર જો આપણે અંદરમાં ફીડ કરીએ તો કે શું મળે? તો કે સિમંદર સ્વામીનો દર્શન મળે ને સિમંદર સ્વામી જવા માટેનો માર્ગ મળે એવી અદ્ભુત શક્તિ આ નમસ્કાર મંત્રની આરાધનામાં રહેલી છે. પરંતુ દુઃખની વાત એ છે કે આવા સુંદર હાર્ડવેરમાં આપણે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર સોફ્ટવેર મૂકીએ છીએ. રોટી કપડા અને મકાનમાં 90% જીવનનો સમય ગયો. થોડુંક જીવન થોડુંક સ્વસ્થ અને વ્યવસ્થિત થયું તો કે નેમ ફેમ એન્ડ પાવર એની પછવાડે દોટ લાગી, અને પછી છેવટે બાકી રહીએ તો કે વેલ્થ સેક્સ એન્ડ સ્લીપ. આની પછવાડે આ સુંદર મજાના હાર્ડવેરને આપણે ઘસી નાખેલું છે. તો આ નમસ્કાર મંત્રને આપણે આપણી ચેતનામાં લઈ જઈએ અને એ ચેતનામાંથી અહીં સાક્ષાત જીવનમુક્તિનો આનંદ પ્રાપ્ત કરીએ એવી શક્તિ રહેલી છે. 5-7 વસ્તુઓ આપની પાસે સમયની મર્યાદામાં રહીને મૂકવી છે કે જેમાં નમસ્કાર મહામંત્રનું વિજ્ઞાન અને કળા બંને આંશિક રીતે આપની પાસે સ્પષ્ટ થઈ શકે. સૌથી પહેલા તો આ શરીર 5 મહાભૂતોનું બનેલું છે, અને જ્યાં સુધી આ 5 મહાભૂત સામ્યાવસ્થામાં ન હોય ત્યાં સુધી આ શરીર દ્વારા મોક્ષની આરાધના કરવી દુષ્કર બને છે. શરીર અને મન એટલું બધું ચંચળ છે કે વાતે વાતે બહિર્મુખ થઈને વિવિધ પ્રકૃતિઓ સાથે મળી જાય છે. નમોરી અંતાણમના 5 પરમેષ્ટિઓ શું કરે છે? તો કે અરિહંતનો નમસ્કાર મારા પૃથ્વી તત્વને નિર્મળ કરે છે. કેમ કે ભગવાને આ પૃથ્વી તત્વનો વિસ્ફોટ કરીને મુક્તિમાં ગયા. નમોરી અંતાણમ એ પૃથ્વી તત્વનો વિસ્ફોટ કરીને અરિહંત પરમાત્માનું કાર્ય બતાવે છે. નમો સિદ્ધાણમ એ શું કરે છે? તો કે છે આકાશ તત્વને નિર્મળ કરે છે. આકાશ તત્વ આપણે ત્યાં જે તપનો આટલો બધો મહિમા છે એનું કારણ શું છે? કે અંદરમાં રહેલી જગ્યાને ખાલી રાખો તો સિદ્ધ ભગવંત આવીને બિરાજમાન થાય, પણ આપણે તો છલોછલ જો અહીં સુધી ભરેલું રાખીએ તો આકાશ તત્વ પ્રદૂષિત બન્યું છે, અને માટે જ સિદ્ધ ભગવંતનો આપણને સ્પર્શ થતો નથી. નમો સિદ્ધાણમ એ આપણા આકાશ તત્વને નિર્મળ રાખે છે. એટલા માટે જ જૈનોની જીવન પદ્ધતિમાં વારંવાર ખાખા કરવાની મનાઈ છે. 2 ટંક ખાઓ એનો વાંધો નથી, પણ કલાકે કલાકે જો અંદરમાં નાખો તો કે જે આકાશ તત્વ જો ભરેલું હશે તો પછી સિદ્ધની સાથેની ચેતના આપણી જોડાઈ શકશે નહીં. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ એ શું કરે છે? તો કહે છે કે આપણા અગ્નિ તત્વને નિર્મળ કરે છે. નાભીમાં રહેલા ઉત્થિત થતા અનેક વિષયોને કષાયોને બાળતો આ વચનાનલ છે. વચનાનલ શબ્દનો અગ્નિ છે, અનસ્ત સૂર્ય જેવો છે. એક નમો અરિહંતાણમની આરાધના આપણી ચેતનાને નિર્મળ કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે માટે અગ્નિ તત્વને શુદ્ધ કરે છે. નમો ઉવજ્જાયાણમ એ પદ એ શું કરે છે? તો કે આપણામાં રહેલા જળ તત્વને નિર્મળ કરે છે. ઉપાધ્યાયને માતાની ઉપમા આપેલી છે. વિનય એ એમનો ગુણ છે, વિનય શ્રુત અને શીલ. તો એ અપેક્ષાએ નમો ઉવજ્જાયાણમ પદનો જો વારંવાર જાપ લીલાવર્ણથી કરીએ તો આપણામાં રહેલું જળ તત્વ એ નિર્મળ બને છે. અને નમો લોયે સવસાવણમ, જ્યારે શ્યામવર્ણમાં સાધુ ભગવંતની પ્રતિમાનું ધ્યાન કરીને જાપ કરીએ છીએ ત્યારે કહે છે કે સંસારમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે. કેમ કે આપણો પ્રાણ શુદ્ધ કરે છે. તો 5 મહાભૂતોને શુદ્ધ કરતો આ મંત્ર એ બહારની વાત એક થઈ, પણ આગળ ચાલીને કહે છે ઇટ ઇઝ અ થોટ પ્યોરિફાયર, અશુભ તત્વને બાળી નાખતો આ મંત્ર છે. એક નમોરી હંતાણમ, નમોરી હંતાણમ દિવસમાં 5, 25, 50 વાર જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શું થાય છે? તો કે અશુભ આપણા ઘરમાં પ્રવેશી શકતું નથી. મનરૂપી ઘરમાં, મનરૂપી દીવાનખાનામાં અશુભને દૂર કરવું હોય તો નમોરી હંતાણમ, નમોરી હંતાણમ દિવસમાં 10-20-25 વાર બોલો તો કહે છે કે અશુભ તત્વ ઇઝ અ થોટ પ્યોરિફાયર, આગળ ચાલીને કહે છે કે થોટ પ્યોરિફાયર માત્ર નહીં, ઇટ ઇઝ અ થોટ એલિમિનેટર ઓલ્સો. વિચાર સૃષ્ટિમાંથી જો વિસર્જિત થવું હશે તો પાંચે પરમેષ્ટિઓના આરહંત્યમાં સમાઈને એ આરહંત્યમય ચેતનામાં આપણે ભળી જવું પડશે. તો આ એની બહિર્મુખ જીવનની બે સિદ્ધિ, એક તો પાંચ મહાભૂતોને નિર્મળ કરે અને આપણી વિચાર સૃષ્ટિને નિર્મળ કરે. લેશ્યા શુદ્ધિ એ આપણો શાસ્ત્રીય પદાર્થ છે. લેશ્યા એટલે અંદરમાં રહેલો આપણો મૂળ ભાવ. વચન અને કાયા ધર્મને સોંપ્યા છતાં પણ મનને જે છૂટું મૂક્યું છે તેને કારણે આપણી લેશિયાઓ પ્રદૂષિત થઈ છે. એક નમો અરિહંતાણમની આરાધના એ આપણા નાભીમાં રહેલી લેશિયાઓને શુક્લ અથવા તો તેજસ્વી બનાવી શકે છે. અને એટલા માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ બહુ સુંદર ટૂંકા શબ્દોમાં કહ્યું છે કે મન એ ચિંતા રાશિ છે, એને ઊંધું કરીને નમ એ રત્ન રાશિ છે. તો મનને ઉલટું કરીને નમ નમો ભાવમાં લઈ જવું એ જ આ નમસ્કાર મહામંત્રનો ઐદમ પર્યાર છે. મંત્રાર્થની દ્રષ્ટિએ 68 અક્ષરો છે, વાચ્યાર્થની દ્રષ્ટિએ 5 પરમેષ્ટિઓ છે, લબ્ધ્યાર્થની દ્રષ્ટિએ મારા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે, અને વ્યંગ્યાર્થની દ્રષ્ટિએ ચારે રીતે શબ્દોનું મૂલ્યાંકન થાય સાહિત્યની ભાષામાં, એ રીતે વ્યંગ્યાર્થની દ્રષ્ટિએ સંવર અને નિર્જરા છે. એસો પંચ નમુકારો સબ પાવ પણાસણો, પાપ ભક્ષણ કરતો મંત્ર છે. કેવી રીતે બની શકે? પાંચે પરમેષ્ટિઓને નમસ્કાર એ પાપનો નાશ કેવી રીતે કરે? તો કે નમસ્કાર મહામંત્રની એક વખત જો ચેતનામાં પ્રતિષ્ઠા થઈ, માત્ર વાણીમાં નહીં ચેતનામાં પ્રતિષ્ઠા થઈ, તો કહે છે કે તમારો પાપાત્મા છે, અંદરમાં રહેલો પાપાત્મા છે એ બહાર નીકળી જાય છે. અર્થાત પાપ કરવાની બુદ્ધિનો નાશ થાય છે. એસો પંચ નમુકારો સબ પાવ પણાસણો, મંગલાણંચ સવ્વે સિંહ પરમમ હવૈ મંગલમ. અને પ્રકૃતિના ચારે બાજુથી બધા જ મંગલ અને કલ્યાણ પદાર્થો સામેથી આવીને મળે છે. આ નમસ્કાર મંત્રની પૃષ્ઠભૂમિ થઈ આગળ ચાલીને કહે છે કે આ અક્ષરોમાં જે કેવી તાકાત છે કે આપણને જેમ જેમ શબ્દોની સાથે શુભ શબ્દ વૃત્તિ, શુભ ચિત્ત વૃત્તિ, શુભ પ્રાણ વૃત્તિ અને શુભ ભાવ વૃત્તિ, નમસ્કાર મંત્રના શબ્દો સાથે જ્યારે આવી શુભ વૃત્તિ જોડાય, તો કહે છે કે જ્ઞાનની માતાઓનું આપણે પૂજન કરીએ છીએ. નમસ્કાર મંત્રમાં ચાર માતાઓની વાત રહેલી છે, બહુ જ માર્મિક છે. આ મંત્ર 14 રાજલોક સુધી ફેલાયેલો છે, 14 પૂર્વ સુધી ફેલાયેલો છે. તો એનો જો મર્મ આવે અનુપ્રેક્ષાથી, તો આ મંત્ર સિવાય બહાર જવાનું મન ન થાય. જેમ જેમ એક માત્ર 68 અક્ષરોમાં જેટલો વખત ચિત્ત રહે, પંચમંગલ મહાશ્રુત સ્કંધ કયો છે, મહા અર્થ સ્કંધ નથી કયો, એના અર્થોમાં જવાની જરૂરત નથી, માત્ર એ અક્ષરોને જોવો. જેટલો વખત માનસપટમાં એ અક્ષરો રહી શકે તેટલો વખત રાખો, તો કે જે શું થાય છે, તો કે જ્ઞાનની માતાઓની સેવા થાય છે. 68 અક્ષર એ જ્ઞાનની માતા છે, જ્ઞાનનો ક્ષયોપશમ કરાવે છે. યોગશાસ્ત્રના 8મા પ્રકાશમાં કહ્યું છે, આવા માતૃકાઓનું ધ્યાન યાવત કરીને કેવલ જ્ઞાન અપાવી શકે એવી શક્તિ છે. અને એટલા માટે જ સાધના માટે આ પ્રથમ સૂચના છે કે વિશેષ કોઈ ચિંતા ન કરતા એની અનુપ્રેક્ષા વધારે કે ઓછી થાય, એનો અર્થ ઓછો કે વધારે આવડે, પણ એ અક્ષરોની સાથે ચેતનાને જોડો, જોયા કરો એ અક્ષરોને. એને જોવાથી શું થશે? ફક્ત 5 જ મિનિટ, 10 જ મિનિટ એ અક્ષરોને જોશો, તો કહે છે કે જ્ઞાનનું અદ્ભુત ચરવણ થઈને જ્ઞાનનો ક્ષયોપશમ થશે. જ્ઞાનની માતા, એક માતાનો પણ ઉપકાર આ દેહથી આપણે ચૂકવી ન શકીએ. દેવનો, ગુરુનો અને માતા પિતાનો ઉપકાર દુષ્પ્રતિકાર કયો છે. તો આવી જ્ઞાનની 52 માતાઓ એનો ઉપકાર આપણે કેવી રીતે પાડી શકીએ? જેમ જેમ વખત જાય છે એમ નમસ્કાર પ્રત્યે પૂજ્ય ભાવ વધતો ને વધતો જાય છે. પણ આ જ્ઞાનની માતા શું કરે છે? માત્ર જ્ઞાન આપે છે? તો કે ના, નમોરી હંતાણમમાં જ્યારે શુભ અર્થ વૃત્તિ જાય છે ત્યારે આ જ્ઞાન માતા પુણ્ય માતાના ખોળે બાળકને મૂકે છે. નમોરી હંતાણમના 68 અક્ષર એ અદ્ભુત પુણ્ય રાશિ છે. 9 પ્રકારના પુણ્યમાં પણ નમસ્કાર મા મંત્રને 9મું અખંડ પુણ્ય કહ્યું છે. અખંડ પુણ્ય કે જે પૂર્વના 8 પુણ્યોને લઈને આવે છે. તો પૂર્વના 8 પુણ્યો ક્યાં? તો કે શુભ વચન, શુભ મન, શુભ કાયા, પછી અન્ન જળ, પછી અન્ન જળ અન્ન વસ્ત્ર જળ વસ્તી અને આસન નવે પ્રકારના પુણ્યોમાં નમસ્કાર મહામંત્રને નવમું અખંડ પુણ્ય કહ્યું છે. તો પુણ્યની માતાને ખોળે આપણે જઈએ છીએ. અને મહાનિષિતમાં બહુ સુંદર વાત કરેલી છે. ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે પ્રભુ આ નમસ્કાર મંત્ર ગણવાનો અર્થ શું છે, નમસ્કાર મંત્ર ગણવાનો લાભ શું છે? તો કહે છે કે હે ગૌતમ, જે નમસ્કાર મહામંત્ર ગણે છે તેને જગતમાં નમસ્કાર ક્યાંય કરવો પડતો નથી. આવી એક અદ્ભુત ચેતના આપણને મળેલી છે. આ નમસ્કાર મંત્રને આશ્રિત બનો, જગતમાં ક્યાંય આ માથું નમાવાની જગ્યા નહીં હોય. અને આપણે તો કઈ જગ્યાએ ગયા નથી આ માથું નમાવા માટે. પણ આ નમસ્કાર મંત્ર ઉપર જો પ્રીતિ હોય અને એક વખત સાધનામાં આવે તો કહે છે કે જે કોઈ પણ નમસ્કાર મંત્ર ગણે છે ભાવથી એને જગતમાં ક્યાંય નમસ્કાર કરવો પડતો નથી. હજી ગૌતમ આગળ ચાલીને પૂછે છે કે પ્રભુ હજી અમને જણાવો કે આ નમસ્કાર મંત્રનું ફળ શું છે. તો કહે છે કે ગૌતમ, જે નમસ્કાર મંત્ર સિદ્ધ કરે છે એને જગત આખું નમસ્કાર કરે છે. નમસ્કાર કરવો પડતો નથી અને જગત આખું નમસ્કાર કરે એવું અદ્ભુત તંત્ર આપણને મળેલું છે. મંત્ર, યંત્ર અને તંત્ર. તો મન શું કરે? તો કે મનનાથ ત્રાયતે ઇતિ મંત્ર. અથવા તો એના બે અર્થ છે, મનથી રક્ષણ કરે, મનનું રક્ષણ કરે. મનથી પણ રક્ષણની જરૂરત છે. આ મન એ હકીકતમાં આપણો સમય લૂંટી લેવા માટેનું એક અધિકરણ છે. તો કે મનથી રક્ષણ કરે, મનનું રક્ષણ કરે. યંત્ર દ્રષ્ટિનું રક્ષણ કરે અને તંત્ર કાયાનું રક્ષણ કરે. મંત્ર, યંત્ર અને તંત્ર જ્યારે ભેગા થાય ત્યારે દર્શન, જ્ઞાન અને ચારિત્રની ત્રિવિધ આરાધના ભેગી થઈને આપણા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થઈ શકે. તો જ્ઞાનની માતા પુણ્યની માતાના ખોળે આપણને લઈ જાય છે. તો પુણ્યની માતા શું કરે? લાલન પાલન કરે, સારા ફ્લેટમાં જ રાખે કે બધી જ પ્રકારની સગવડતાઓ સમૃદ્ધિ આપે? તો કે પુણ્યની માતાનું એકમાત્ર કાર્ય છે ચારિત્રની માતાને ખોળે લઈ જાય. નમોરી હંતાણામના 68 અક્ષર જેણે પણ ભાવથી ગણ્યા છે તેના જીવનમાં કરેમી ભંતેના 86 અક્ષર, 68 નું ઊંધું કરો 86, કરેમી ભંતે રૂપી ચારિત્રની માતાને ખોળે જયા વગર રહી ન શકાય. અને એટલા માટે જ નમસ્કાર મહામંત્ર એ પરિણતિનો મંત્ર છે, કરેમી ભંતે એ પ્રવૃત્તિનો મંત્ર છે, દર્શન જ્ઞાન અને ચારિત્ર એ પરિણતિ છે, અહિંસા સંયમ અને તપ એ પ્રવૃત્તિ છે. તો આવી જે પુણ્યની માતા છે એ ચારિત્રરૂપી માતાને ખોળે આપણને મૂકીને યથાશક્તિ દેશવીરતી સમ્યકવીરતિ માર્ગાનુસારી તમે જે સ્થાનમાં હો માર્ગાનુસારીથી માંડીને યાવત સર્વવીરતિ સુધી ચારિત્ર ધર્મ દાન શીલ તપ અને ભાવથી કરાવવા માટેની શક્તિ આ નમસ્કાર મંત્રના આરાધકના જીવનમાં આવ્યા વગર રહેતી નથી. અને ચારિત્રની માતા પણ શું કરે? બસ આમ જ કરાવે? તો કે છેવટે ચારિત્રરૂપી માતા ધ્યાનરૂપી માતાના ખોળે મૂકીને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત એમ કરીને પોતાના શુદ્ધ સ્વરૂપની સાથે અભેદ કરાવી આપે. અને એનો આનંદ એ અનિર્વચનીય છે પણ સ્વસંવેદ્ય છે. તો આવી શક્તિ આપણને મળેલી છે. અહીં બેઠેલી કોઈ પણ વ્યક્તિ આવો મુક્તિનો આનંદ નમસ્કાર મંત્રનો અવશ્ય પ્રાપ્ત કરી શકે. તો આ નમસ્કાર મહામંત્રના શબ્દોના વિજ્ઞાનમાં જઈએ અને જો આરાધના નિયમિત કરીએ તો જ્ઞાનની માતા, પુણ્યની માતા, ચારિત્રની માતા અને ધ્યાનની માતાને ખોળે જઈએ. આગળ ચાલીને શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ નમસ્કાર મહામંત્રના કેન્દ્રવર્તી કેવો વિચાર છે કે જે આજે આખા જગતને સ્વીકાર્ય બને? તો કહે છે કે જૈન ધર્મનો કેન્દ્રવર્તી વિચાર એ જ નમસ્કાર મંત્રમાં રહેલો છે. અને તે છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આગળ ચાલીને આની આરાધના કરતા શું બની શકે? તો કે તીર્થંકરો એ પ્રાપ્ત કરેલા ચારે અતિશયો એ મૈત્રી આદિ ભાવની પરાકાષ્ઠાએ રહેલા છે. અપાયાપગમ તીર્થંકરનો પહેલો અતિશય છે. અપાયાપગમ એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ, હિંસા મારી તીર્થંકરની આજુબાજુમાં ન આવી શકે. પણ એ આવ્યું ક્યાંથી? તો કે મૈત્રી ભાવની પરાકાષ્ઠાએ અપાયાપગમ રહેલો છે. તો નમસ્કાર મંત્રનો આરાધક પણ એક પ્રકૃષ્ટ મૈત્રી ભાવને જ્યારે વરે છે ત્યારે એને આખું જગત હસતું લાગે છે. આખા જગતની સાથેનો એનો પ્રેમ સંબંધ, સ્નેહ સંબંધ અતૂટ બને છે. મૈત્રી ભાવની પરાકાષ્ઠાએ તીર્થંકરનો અપાયાપગમ રહેલો છે. અને કહે છે કે પ્રત્યેક જીવના અભયદાન દેવામાંથી એનો પૂજાતિશય રહેલો છે. ભગવંતે આપણને પોતાના જેવા જોયા, સર્વ જીવ રાશિને અભયદાન આપ્યું માટે સર્વ જીવ રાશિ પ્રભુને પૂજે છે. તો આ પૂજાતિશય જે છે એ બીજો અતિશય પણ પ્રમોદ ભાવમાંથી ઉત્પન્ન થયો. એકવાર પન્યાસી મહારાજ સાહેબ કહેતા હતા કે આ 84 લાખ જીવાયોની સાથે તે અનંત કાળથી સંબંધ કર્યો. હવે તારે એને જો યાદ કરીને બધાને ક્ષમા આપના દેવી હોય અથવા મૈત્રીભાવ દેવો હોય તો શું કરવું સાહેબ? એ તો કેવી રીતે થઈ શકે? 84 લાખ ફેરા ફરીએ તો પણ બધાને ફરીથી તો મળવા જવાતું નથી. તો કે રીત છે કે એક નમો અરિયંતાણમ બોલ. તો કે અરિયંતના હૃદયમાં રહેલી સર્વ જીવ રાશિને તારો નમસ્કાર પહોંચે છે. અને એટલા માટે જ એક નમો અરિયંતાણમ 14 રાજરોગમાં રહેલી જીવ સૃષ્ટિની સાથે મારો મૈત્રીનો હસ્તાક્ષર આપે છે. સકળ જીવ રાશિ સાથે મારો મૈત્રીનો કરાર એ નમોણી અંતાણમની આરાધનામાંથી આવે છે. એમની કરુણા ભાવનાની પરાકાષ્ઠા એમનો વચનાતિશય રહેલો છે. પંડિતોના વ્યક્ત પ્રવચનો અથવા તો બીજા બધાના પ્રવચનો સ્પર્શતા નથી, પણ કરુણા જેના હૃદયમાં છે, નિષ્કારણ કરુણા, એ જ્યારે સાદી વાત પણ કરે છે, આપણી માં છે ને એ પણ જ્યારે નિષ્કારણ કરુણાથી આપણને કહે ત્યારે એના વચનો પાળવાનું મન થાય છે. તો એ કહે છે કરુણા ભાવનાની પરાકાષ્ઠા એમનો વચતાને વચનાતિશય રહેલો છે. અને આગળ ચાલીને કહે છે કે એમની મધ્યસ્થ ભાવના છે, એ મધ્યસ્થ ભાવનાની પરાકાષ્ઠા એમનો જ્ઞાનાતિશય રહેલો છે. આ જે ચારે ભાવનાઓ છે એ નમસ્કાર મહામંત્રનું હાર્દ છે. જેમ જેમ નમસ્કાર મહામંત્રની આરાધના થાય એમાં ચારે ભાવનાઓ શુદ્ધ શુદ્ધતર અને શુદ્ધતમ બને. અને આપણા જીવનમાં ચારે બાજુ એક અદ્ભુત સત્ય શિવ અને સૌંદર્યનું દર્શન થાય એમ લાગે કે જીવનનું પ્રાપ્તવ્ય આપણે આ નમસ્તી ગણ્યું છે. વૈજ્ઞાનિક રીતે જો જોઈએ તો ચાર પ્રકારની વાણી કહી છે, વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. આપણે અનંત કાળથી એક પરાવાણીની પાછળ રહેલું જે મહાશૂન્ય છે એમાંથી સંકલ્પોના પરપોટા ઉપડ્યા. એ પરપોટાઓ સંકલ્પ અને વિકલ્પ પામતા પામતા ક્યાંક વિચારબદ્ધ થયા એટલે પશ્યંતીમાં આવ્યા. પશ્યંતીમાંથી આવીને પ્રગટ થવા માટેનો નિર્ણય થયો મધ્યમામાં આવ્યા. અને મધ્યમામાં આવ્યા પછી બહાર વ્યક્ત કરવા માટે વૈખરી વાણીનો ઉપયોગ કરીને એ શબ્દોને આપણે બોલ્યા. તો આ સંસારનો સર્જન ક્રમ થયો. નમોણી અંતાણામે શું છે? તો કે વૈખરીમાંથી પરામાં લઈ જવા માટેની સ્વસ્થ યાત્રા છે. નમોણી અંતાણમની આરાધના જ્યારે કરીએ છીએ ત્યારે મધ્યમામાં આપણા આત્માનો ઉપયોગ રહે છે, પશ્યંતીમાં આત્મા અને પરમાત્માનો અભેદ થાય છે. અને પરામાં જ્યારે જઈએ છીએ ત્યારે હકીકતમાં આપણી શુદ્ધ ચેતનાનો સ્પર્શ થાય છે, ત્યારે કંઈ બોલવા પણ રહેતું નથી. આ એનો વૈજ્ઞાનિક સંદર્ભ છે કે આ અક્ષરોને આશ્રિત બનીને વૈખરીમાંથી પરાવાણીમાં તમારે જો જવું હોય તો આ જ રીતે એનો નમોરી હંતાણમ, નમોરી હંતાણમ. અને યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં આ વખતે તો એક હનુમાન કૂદકો મળ્યો છે પાલિતાણાની વાચનામાં. એમ કહ્યું છે કે અમનસ્ક યોગમાં જવું હોય, યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજીએ કહ્યું છે, તો કે આ શબ્દોનો આશ્રય લઈને તું મધ્યમામાં, પશ્યંતીમાં અને પરામાં જા અને તારી ચેતનાની સાથે સદાને માટે સાદી અનંત કાળ સુધી તારી શુદ્ધ ચેતનાની સાથે રહેવાનો તને જે સૌંદર્ય પ્રાપ્ત થશે એ તું જોઈ શકીશ. અને આપને હું નમ્રભાવે એ જ કહું છું કે હવે પછીના જે 2000 કે 3000 કલાક રહ્યા હોય જીવનના એમાં આ સાધના સાધીને જવાનું છે. પ્રવચનો તો પ્રવચનોનો તો કોલાહલ બહુ ચાલ્યો, પણ પ્રવચન એ વચન બને અને વચન નિર્ગ્રંથમાં લઈ જાય અને એવી આપણી ચેતનામાં જઈએ એટલા માટે આપની પાસે એક અપેક્ષા લઈને આવેલો છું કે સાધના પૂત જીવન બનવું જોઈએ. જીવનમાં સાધના હોવી ખૂબ આવશ્યક છે અને જૈન કુળમાં તેની ખૂબ અનુકૂળતા છે. અને આ જ્યારે પરામાં આ વાણીનું વિસર્જન થાય છે ત્યારે જેમ નવપદમાં નવપદના નવસ્થાન અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ જેમ નવપદની એક વાત છે એમ તંત્રમાં બિંદુ નવકની વાત છે.